நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அரிஹானம் நமோ வஜ்ராயணம் முலுவே சவசாஹூணம் பூத கால பிரபு ஆபிகா வஹ மீரா வர்த்தமான் வர்த்தமான் ஜோ ஆபிகா பவிஷ்ய மம ஜான். સોલ સાયન્સ ના ક્લાસમાં આપણે જિનાગમનો એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે, જેનું નામ છે દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં આપણે ગુણની ચર્ચા વિસ્તારથી કરી રહ્યા છે. આપણે જોયું વિશ્વ કોને કહેવાય, દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય. દ્રવ્ય ગુણ પર્યાયાત્મક પ્રત્યેક વસ્તુની જે મર્યાદા છે એની આ દ્રવ્ય ગુણ પર્યાય સુધીની છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, એની બહાર કોઈ પણ વસ્તુ જતી નથી. આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમજવા માટે કે આ ટોપિક સમજ્યા વગર આ વસ્તુનું ફોર્મેશન, વસ્તુનું બંધારણ સમજ્યા વગર જીવને ક્યાંય પણ સુખ શાંતિ આનંદની ક્યારે પણ પ્રાપ્તિ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય, સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય. દ્રવ્ય ગુણ પર્યાય એ વસ્તુનું સ્વરૂપ છે. ગુણની ચર્ચામાં આપણે સામાન્ય ગુણ અને વિશેષ ગુણની ચર્ચા કરી રહ્યા છે. જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને એની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. આના ઉપરથી આપણને એ સમજાય છે કે ગુણ એ દ્રવ્યનો સાચો સાથી છે. એ વિશેષતાઓ છે દ્રવ્યની કે જે વિશેષતાઓ દ્રવ્યને ક્યારે પણ છોડીને જતી નથી. ઉદય છે, શરીર છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, એ તો બધા સંયોગ છે અને સમય આવતા એ સંયોગોનો વિયોગ થઈ જાય છે, સંયોગ છૂટી જાય છે. કેટલા શરીર બદલ્યા, કેટલા ઘર બદલ્યા, કેટલી ગતિ બદલી, કેટલા ભાવ પરિવર્તન કર્યા, બધું બદલાઈ ગયું, બધું મળે છે અને છૂટી જાય છે. કાયમ રહેવાવાળી કોઈ વસ્તુ નથી, શરીરથી લઈને પરદ્રવ્ય બધા. પરંતુ આત્માની જે આ વિશેષતાઓ છે, એક જે ગુણો છે, જે આત્માની સામર્થ્ય છે, જે આત્માની ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે, આ જે અનંત ગુણ છે, અનંત ગુણ દ્રવ્યને ક્યારે પણ છોડતા નથી. એટલે માટે ગુણો દ્રવ્યના સાચા સાથી છે. પર્યાય છે ને, પર્યાય પર્યાય પણ છૂટી જાય છે તો બીજા કોઈની તો શું વાત કરવી. જ્યારે દ્રવ્યમાં ઉત્પન્ન થતી દ્રવ્યની જે પર્યાયો છે એ પર્યાય પણ છૂટી જાય છે, એ પર્યાયનો પણ વ્યય થઈ જાય છે, એ પર્યાયનો પણ વિયોગ થઈ જાય છે. ગુરુદેવ શ્રી તો પ્રવચનમાં એમ ફરમાવે છે કે ખરેખર આત્મા માટે સંયોગ વિયોગ, સાંભળજો ધ્યાનથી, સંયોગ વિયોગ ખરેખર પર્યાય છે. પર્યાયનો સંયોગ થાય છે અને પર્યાયનો વિયોગ થઈ જાય છે. હવે પર્યાય છૂટી જતી હોય એટલે આત્મામાં ઉત્પન્ન થતા એના ભાવ છે, એ ભાવો છૂટી જતા હોય તો પછી પર વસ્તુ, પર પદાર્થ, શરીર, ઘર, કુટુંબ આદિની તો શું વાત કરવી. તો આ પ્રમાણે આપણે ગુણની થોડીક ચર્ચા કરી કે જે દ્રવ્યના પૂરા ભાગમાં, એટલે કે જેટલો દ્રવ્ય છે એટલું જ ક્ષેત્ર ગુણનું છે, જેટલું ક્ષેત્ર દ્રવ્યનું છે એટલું જ ક્ષેત્ર ગુણનું છે, જે કાળ દ્રવ્યનો છે એ જ કાળ ગુણનો છે. દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે, આત્મદ્રવ્ય, આત્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે, તો એના ગુણો પણ અસંખ્યાત પ્રદેશમાં રહે છે. હરેક પ્રદેશ પર અનંત ગુણ છે, હરેક પ્રદેશ પર અનંત ગુણ છે. અને દ્રવ્ય ત્રિકાળ છે, દ્રવ્ય અનાદિ અનંત છે, તો એના ગુણો પણ અનાદિ અનંત છે. તો કાળની અપેક્ષાએ જુઓ અને ક્ષેત્રની અપેક્ષાએ જુઓ તો દ્રવ્ય અને ગુણ સમાન છે, દ્રવ્ય અને ગુણમાં સમાનતા છે. દ્રવ્ય અને ગુણનો કાળ અને ક્ષેત્ર સમાન છે. સમજાયું? બે પોઈન્ટ આપણે હમણાં સુધી શીખ્યા. ગુણની આપણે પરિભાષા જોઈ અને આપણે એ શીખ્યા કે જે પર્યાય અને જે પરદ્રવ્ય છે એનો સંયોગ અને વિયોગ થાય છે. સંયોગ એટલે મળવું અને વિયોગ એટલે છૂટી જવું. વિયોગ એટલે નષ્ટ થઈ જવું, છૂટી જવું, દૂર થઈ જવું. તો પર્યાય અને પરદ્રવ્યનો સંયોગ છે અને વિયોગ છે, પરંતુ ગુણોનો ન સંયોગ છે અને ગુણોનો ન વિયોગ છે. ગુણનો સંયોગ નથી થતો અને ગુણનો વિયોગ નથી થતો. ગુણ કાયમ રહે છે, એટલે ભરોસો કરવા યોગ્ય, વિશ્વાસ કરવા, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. અનાદિકાળથી આપણી ભૂલ આપણને આચાર્યદેવ પકડાવે છે. અગર આ ભૂલ ન પકડી અને અગર આ ભૂલ ન સુધારી, આ ભૂલને દૂર ન કરી, તો અગેન પંચ પરાવર્તન, ચાર ગતિ, 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ ચાલતું જ રહેશે. તો જે ભૂલ છે, શું ભૂલ છે કે આપણે આવી જે આપણી અંદરમાં વસ્તુ છે, જે આવું તત્વ છે, જે આવા ગુણોથી ભરેલો, જે ગુણોનો સંયોગ નથી થતો અને વિયોગ નથી થતો, એવા ગુણોથી ભરેલો જે દ્રવ્ય, એટલે કે અનંત વિશેષતાઓથી સંપન્ન જે દ્રવ્ય છે, એ દ્રવ્યનો, પોતાના દ્રવ્યનો, સ્વદ્રવ્યનો આપણે ભરોસો નથી કરતા. આ શરીરનો કોઈ ભરોસો છે? પૂછો પોતાને, શાંતિથી બેસીને પોતાને આ સવાલ પૂછો કે આ શરીરનો કોઈ ભરોસો છે? આ શરીર હમણાં જે ફોર્મમાં છે, કાયમ શું એ ફોર્મમાં રહેવાનું છે? શું એમાં પરિવર્તન નહીં થાય? શું એમાં બદલાવ નહીં થાય? તો એક અંદરથી આપણને એનો જવાબ મળશે, આ શરીરનો એક સમયનો ભરોસો નથી. એક સમય પહેલા શરીરની આ અવસ્થા હતી, XYZ અવસ્થા હતી, અને બીજા સમયે એ શરીરની ABC અવસ્થા થઈ ગઈ. XYZ માંથી ABC પોઈન્ટ સમજાય છે? XYZ અવસ્થા ગઈ અને ABC અવસ્થા આવી, એટલે કે પૂર્વની અવસ્થા ગઈ અને નવીન અવસ્થા આવી. હવે આ જે પરિવર્તન જે શરીરનું થાય છે એ પ્રતિ સમય થાય છે, અને આપણે આના ભરોસે બેઠા છે, આપણે આને પોતાનું માનીને બેઠા છે. આપણને તો અંદરમાં એવું એકત્વ અને મમત્વ છે કે હું જ આને ટકાવું છું, હું આનું કામ કરું છું. સમજાય છે? તો આ જે મિથ્યા માન્યતા છે, આ જે અજ્ઞાન છે, પોઈન્ટ ખ્યાલમાં છે? જેવી રીતના પેટમાં ગાંઠ થઈ હોય ને, સમજાય છે? પેટમાં, સાંભળજો, પેટમાં ટ્યુમર થઈ હોય ને, એ ટ્યુમરને પેટ ચીરીને ડોક્ટર કેવું કાઢી લે, એવી રીતના આચાર્ય દેવ કે છે તારા જ્ઞાનમાં જે અજ્ઞાનની ટ્યુમર છે, એ અજ્ઞાનની ટ્યુમર, એ અજ્ઞાનની ગાંઠને તું તત્વ જ્ઞાન વડે કાઢી લે. કારણ કે એ અગર અંદર અજ્ઞાન રહી ગયું, સમજાય છે, મિથ્યા જ્ઞાન રહી ગયું, બે દ્રવ્ય વચ્ચેની ભિન્નતા ન કરી, બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતા ન સમજી, પોતાના આત્માની અંદરમાં શ્રદ્ધા ન કરી, અને હું શરીર છું, ઘર કુટુંબ પરિવાર વાળો છું, એકના બે ઘર થઈ ગયા, બેના ચાર થઈ ગયા, એકની બે ગાડી થઈ ગઈ ને 2 કરોડના 4 કરોડ થઈ ગયા, તું એમાં ને એમાં અગર રહ્યો અને એના મમત્વમાં મર્યો, એના એકત્વમાં દેહ છોડ્યો, તો પાછો એ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરવા ચાલ્યો જશે. 2 + 2 = 4 એવી સ્પષ્ટ વાત છે, આપણે સમજીએ કે ન સમજીએ. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણે માનીએ કે ન માનીએ, આપણને બેસે કે ન બેસે, આપણે એના પર ભરોસો કરીએ કે ન કરીએ, આપણે આત્મતત્વની શ્રદ્ધા કરીએ કે ન કરીએ, આત્મતત્વમાં કોઈ ફરક પડવાનો નથી. એની વિશેષતાઓમાં કમી નથી આવવાની, એની વિશેષતાઓમાં વધારો નથી થવાનો, એના સ્વભાવમાં પરિવર્તન નથી થવાનું, એના અનાદિ અનંત કાળમાં કોઈ બદલાવ નથી આવવાનો, એની સામર્થ્યની શક્તિમાં કોઈ ફેરફાર નથી થવાનો. સમજી લેજો, સ્વભાવ ક્યારે પણ વસ્તુને છોડે નહીં, અને છોડે એને સ્વભાવ કહેવાય નહીં. એક આત્મતત્વની વાત નથી કરતી, હરેક તત્વ, હરેક દ્રવ્ય, હરેક વસ્તુ, હરેક પદાર્થ જે પોતાનું સ્વરૂપ છે ક્યારે છોડવાનું નથી. જડ જડ ભાવે પ્રણમે, આ જડ ચેતન નથી થઈ જવાનું, ચેતન જડ નથી થઈ જવાનું. તું ચેતનને જડ ને જડને ચેતન માને, તું એ બેની વચ્ચે ખીચડી કરે, તારું અજ્ઞાન તારા અનંતમાં અનંત દુઃખનું કારણ છે, પરિભ્રમણનું કારણ છે. વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ સ્વભાવમાં કોઈ ફરક નથી પડવાનો, લખી લેજો. સુખી થવું હોય, ઈમાનદારીથી સુખી થવું હોય, આ સંસારના ભયંકર 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 દુઃખોથી અગર બચવું હોય, આત્માને પોતાને બચાવવો હોય, તો તત્વનો નિર્ણય, ગુણોનો નિર્ણય, અસ્તિત્વાદી ગુણોનો નિર્ણય, સમજાય છે, વસ્તુ વ્યવસ્થાનો નિર્ણય કરવો જ પડશે. તો એ શૃંખલામાં, એ નિર્ણયની શૃંખલામાં, એ વસ્તુ વ્યવસ્થાના જ્ઞાનની શૃંખલામાં, વસ્તુ વ્યવસ્થાના વિશ્વાસની શૃંખલામાં, દ્રવ્ય ગુણ પર્યાયમાં, ગુણના ચેપ્ટરમાં, સામાન્ય ગુણના ચેપ્ટરમાં, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ અને અગુરુ લઘુત્વ, આટલા ગુણોની આપણે ચર્ચા પૂરી કરી હતી. લાસ્ટ ટાઈમ આપણે અગુરુ લઘુત્વ ગુણની ચર્ચા પ્રારંભ કરી હતી, થોડીક એની ચર્ચા કરીને આજે આપણે આ વિષય પૂરો કરશું. પ્રમેયત્વની પાછી અગુરુ લઘુત્વ અને હવે પ્રદેશત્વ ગુણની આપણે થોડીક ચર્ચા કરીને આજે આપણે આ વિષય પૂરો કરશું, અને નેક્સ્ટ ટાઈમથી આપણે કોઈક નવો વિષય પ્રારંભ કરશું. દ્રવ્યગુણ પર્યાય સંબંધી જેટલી ચર્ચા મારે કરવી હતી એટલી ચર્ચા આપણે કરી છે. આ વિષય એટલો બધો વિસ્તારવાળો છે કે આની ચર્ચા તો આખું જીવન થઈ શકે, કારણ કે ગ્રંથોના ગ્રંથો, ગાથાઓની ગાથાઓ, શ્લોકોના શ્લોકો આચાર્ય દેવ આપણે આપણી માટે આપણની માટે લખી ગયા છે, એક વારસો છોડી ગયા છે, સમજાય છે, આ આપણો વારસો છે, સમજાય છે. તો ઘણી બધી ચર્ચા છે, એ યથા સમય આપણે બીજા બધા ચેપ્ટર સાથે એને કનેક્ટ કરીને કરશું. આજે આપણે અગુરુ લઘુત્વ ગુણની થોડીક ચર્ચા પ્રારંભ કરીએ છીએ, અને પછી આપણે પ્રદેશત્વ ગુણની ચર્ચા કરશું. ગયા વખતે આપણે અગુરુ લઘુત્વ ગુણની ચર્ચા કરી હતી, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ અને પ્રમેયત્વ, આ ચાર ગુણ તો તમને એકદમ પાકા થઈ ગયા હશે. એક એક લાઇનમાં આપણે ખાલી એની પરિભાષા રિપીટ કરી લઈએ, એટલે રિવિઝન થઈ, એક એક લાઇનમાં જ ખાલી. અસ્તિત્વ ગુણ એટલે કે જેના કારણે, જે શક્તિ, જે સામર્થ્ય, જે ક્વોલિટીના કારણે મારો ક્યારે પણ, એટલે કે દ્રવ્યનો ક્યારે પણ નાશ નથી થતો, અને દ્રવ્યની ક્યારે પણ ઉત્પત્તિ નથી થતી, એટલે નાશ નથી થતો, સમજાય છે. આપણે લાસ્ટ ટાઈમ ઘણા બધા કાચના ગ્લાસનું ઉદાહરણ આપીને આપણે ઘણી બધી વાત આપણે સ્પષ્ટ કરી હતી. એક જ આપણે કાચના ગ્લાસમાં આપણે બધા ગુણોને આપણે ઘટિત કર્યા હતા. આજે આપણે પાછા બે ગુણ ભણીને એ જ કાચના ગ્લાસના ઉદાહરણમાં છ એ છ ગુણ પાછા ઘટિત કરશું. તો અસ્તિત્વ ગુણ એટલો બધો જબરજસ્ત ગુણ છે, એટલો બધો ફેન્ટાસ્ટિક ગુણ છે, સમજાય છે, કે જેના કારણે આપણો મરણનો ભય, આલોક ભય, પરલોક ભય, જેટલા પ્રકારના ભય છે ને, વેદના ભય, અકસ્માત ભય, કઈ થઈ જશે તો મને શું થશે, મારું શું થશે, મારું શું થશે, હવે પ્રશ્ન આવો જ ન જોઈએ. કારણ કે તારું કાંઈ નથી થવાનું, તારું કાંઈ બગડવાનું નથી, ઉદય તારા સુધી પહોંચવાના નથી, કોઈ બીમારી તારા સુધી પહોંચવાની નથી, કારણ કે તારું અસ્તિત્વ ત્રિકાળ છે. તું તારા સુરક્ષિત કિલ્લામાં એટલો બધો, તું તારા જ્ઞાન કિલ્લામાં એટલો બધો સુરક્ષિત છે, તારા દ્રવ્યગુણ પર્યાયના કિલ્લામાં એટલો બધો સુરક્ષિત છે, કે તારા કિલ્લા સુધી એટલો બધો મજબૂત કિલ્લો છે, એટલો બધો સ્ટ્રોંગ કિલ્લો છે, કે તારા કિલ્લા સુધી કોઈ ઉદય, કોઈ સહયોગ, કોઈ શરીર, કોઈ પરિગ્રહ કે કોઈ અનુકૂળ પ્રતિકૂળ ઉદય કે સહયોગ પરિસ્થિતિ પહોંચવાની નથી. એટલી બધી અંદરથી સાચે કહું છું, એટલી બધી આ સમજણ કરીને, અસ્તિત્વ ગુણનો વિશ્વાસ કરીને, વસ્તુનો વિશ્વાસ કરીને, વસ્તુના બંધારણનો વિશ્વાસ કરીને અંદરમાં એટલી બધી, અંતરંગમાં એટલી બધી શાંતિ, નિરાત, સમતા, સમાધાન, નિરાકુળતા અને આનંદ વર્તવો જોઈએ કે મારા સુધી કોઈ આવવાનું જ નથી, કોઈ પહોંચવાનું નથી, મારામાં કોઈ કમી થવાની જ નથી, મારા અસ્તિત્વનો નાશ થવાનો જ નથી, હું મરવાનો જ નથી, હું અજર અમર તત્વ છું, તો હવે મને ડર શેનો, ભય શેનો. અસ્તિત્વ પછી આપણે શીખ્યા વસ્તુત્વ ગુણ, બહુ ગજબ, આ પણ એકથી એક ગજબ ગુણો છે. વસ્તુત્વ ગુણની આપણે ચર્ચા કરી કે જે શક્તિના કારણે દ્રવ્ય એનું પ્રયોજન ભૂત કાર્ય નિરંતર કરે છે, નિરર્થક નથી. હું તમારું કાર્ય કે તમે મારું કાર્ય કે હું આ પૂદગલનું કાર્ય કે આ પૂદગલ મારું કાર્ય નહીં કરી શકે. બધા પોતપોતાનું પ્રયોજન ભૂત કાર્ય કરી રહ્યા છે. આઈ વોન્ટ યુ ઓલ કે એક એક લાઈનમાં આ એક એક ગુણનું આપણે સ્વરૂપ સમજીએ કે વેન એવર આફ્ટર વન મંથ, ટુ મંથ ઓર સિક્સ મંથ, વેન વી જસ્ટ રિવાઇઝ ધીસ ચેપ્ટર એન્ડ ધીસ વર્ડ્સ કમ ઇન ફ્રન્ટ ઓફ અસ, we should be at least able to recollect the definition and the basic enu je swarup che e to recollect thavu joye with some important points which we can remember, we should remember. samjhay che jevi ritna bija vastutva gun ma je prayojan bhut karya che arth kriya karitva che samjhay che ke koi pan dravya nirarthak nathi, sarthak che, active che, potanu karya nirantar kare che. પૂદગલ એનું સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે પ્રણમાનું કાર્ય સમજાય છે. જીવ એના જ્ઞાન દર્શન રૂપે, શ્રદ્ધા રૂપે, વિશ્વાસ રૂપે, લીનતા રૂપે, સમજાય છે, એ રૂપે પ્રણમવાનું એનું કાર્ય નિરંતર ચાલુ છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી લે એ વાત નથી, કારણ કે બધા પોતપોતાના કામમાં બિઝી છે, બધાએ પોતપોતાનું કાર્ય કરવાનું છે અને બધા પોતપોતાનું કાર્ય કરી શકે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકવામાં સમર્થ નથી. હવે આના ઉપરથી આપણી ભ્રાંતિ, આપણું અજ્ઞાન, આપણી ભૂલ, આપણી મિથ્યા માન્યતા, સમજાય છે, આપણી રોંગ બિલીફ આપણી સામે આવશે કે જ્યારે આપણે આપણું કાર્ય કરીએ છે અને જ્યારે પૂદગલ પૂદગલનું કાર્ય કરે છે એને એનું કાર્ય કરવામાં કોઈની જરૂરત નથી, આપણને આપણું કાર્ય કરવામાં કોઈની જરૂરત નથી, તો આપણે સવારથી રાત પૂદગલ પૂદગલ પૂદગલ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર અને એનું કર્તૃત્વપણું જે આપણે લઈને ફરીએ છીએ, એનો બોજ લઈને ફરીએ છીએ, એના કારણે આપણે દુઃખી 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 રહીએ છીએ. સમજાય છે, આપણને આ બ્યુટિફુલ તત્વજ્ઞાન મળ્યું છે, આપણને આવી સૈદ્ધાંતિક વાતો મળી છે, આવા સિદ્ધાંત મળ્યા છે. સિદ્ધાંત સમજાય છે, સિદ્ધ દશા જ જેનો અંત છે એવી વાતને સમજવું કે જે વાત સમજીને, સમજાય છે, જે સિદ્ધાંત સમજીને, જે સ્વતંત્રતા સમજીને, જેની ઘોષણા ગુરુદેવશ્રીએ 45 વર્ષ કરી, એ સ્વતંત્રતાની વાત સમજીને, સમજીને અંદરમાં જયારે જીવ સમાય છે તો એની અંતિમ દશા છે સિદ્ધ દશા, એનું નામ સિદ્ધાંત. મને આ શબ્દ બહુ નાનપણથી એટલો બધો પ્રિય છે, જયારે આનો જયારે ભાવ સમજ્યો, જયારે આ શબ્દનો અર્થ સમજ્યો, જયારે આનો આધ્યાત્મિક પક્ષ સમજ્યો, જયારે આનો ભાવ પક્ષ સમજ્યો, તો ખરેખર રોમ રોમ પુલકિત થઈ ગયા. ખરેખર કહું છું, સિદ્ધાંત, આહા, આ શબ્દ જ મને બહુ ગમે છે. સિદ્ધાંત કે સિદ્ધ દશા જ જેનો અંત છે, અને એ સિદ્ધ દશા જે આપણે કહીએ ને કે એ સિદ્ધ દશા જે કલ્પ વૃક્ષ છે, એનું બીજ વાવવા માટે આપણે આજે અહીંયા આવ્યા છે, આ ભવમાં આવ્યા છે, એનું બીજ વાવવા માટે. કારણ કે બીજ વાવશો તો વૃક્ષ ઉગશે, વૃક્ષ તમારી સામે આવશે, બીજ તમને નહીં દેખાય, વૃક્ષ તમને દેખાશે. તો અહીંયા જે આ સમ્યક દર્શનનું બીજ વાવવા માટે આપણને ગુરુદેવ શ્રી મળ્યા છે, આપણા જીવનમાં આ ભવમાં આપણે સમ્યક દર્શનનું, સાચી સમજણનું, ભેદ વિજ્ઞાનનું, સમજાય છે, સ્વપર ભેદ વિજ્ઞાનનું, સાત તત્વની સ્વતંત્રતાની સમજણનું બીજ વાવવા માટે આપણને આ ભવમાં આ આચાર્ય પરંપરા, ઓમ ધ્વનિ આચાર્ય પરંપરા, ગુરુદેવ શ્રી કૃપાળુદેવશ્રી અને આપણે ટોડરમાજી જેવા જ્ઞાની ધર્માત્માઓ મળ્યા છે. ખ્યાલ આવે છે કે ખરેખર આખું જીવન જે જીવોએ આત્મા માટે અને આપણા માટે અત્યંત અકારણ કરુણા કરીને આપણા જેવા જીવો માટે આટલા ગ્રંથો લખ્યા, આટલા પ્રવચન કર્યા, આટલો ઉપદેશ આપ્યો, તો એ આપણો કોઈ અવો ભાગ્ય છે. તો સિદ્ધાંત ની આપણે વાત કરી કે ખરેખર આ સિદ્ધાંત આપણે ભણી રહ્યા છે. આ ટેકનિકલ આખી ચર્ચા છે. તમે સમજો, એક ટેકનિકલ ચર્ચા એકવાર સમજી લેશો ને પછી બહુ ઉપદેશની જરૂર નથી. શું કહેવા માંગુ છું ધ્યાનથી સાંભળજો. જેવી રીતના એક બાળક હોય ને, એને આપણે એમ કહેવું હોય કે અગ્નિની પાસે નહીં જા, અગ્નિ પાસે જતો હોય તો એને બહુ બધો ઉપદેશ આપવો પડે, બેટા ગરમ છે, દાગી જશે, સમજાય છે, તું તને બળતરા થશે, તું નહીં જા, એને રોકવો પડે, એને કહેવું પડે, એને સમજાવવું પડે, ખ્યાલ આવે છે, અને તો પણ એ જીદ કરીને જવા માંગે. પરંતુ જ્યારે એ અગ્નિ છે અને એનું સ્વરૂપ ઉષ્ણ છે, એનો સ્વભાવ જ્યારે કોઈ થોડાક મોટા બાળકને સમજાય જાય છે કે અગ્નિ તો ઉષ્ણ છે, સમજાય છે, એને સમજાય છે, એને ખબર છે એ અગ્નિના નેચરની, તો પછી એને કેટલો ઉપદેશ આપવો પડે. એને ખાલી એટલું કહેવું પડે, બી કેરફુલ, ટેક કેર, પોઈન્ટ સમજાય છે, બી કેરફુલ. હવે એને ખબર પડી ગઈ બી કેરફુલ એટલે સમથિંગ ઇઝ રોંગ ઓવર ધેર વિચ આઈ શુડન્ટ ગો. તો એ રીતે જે ટેકનિકલ નોલેજ એકવાર આવી જાય, સ્વરૂપ સમજાય જાય, પોઈન્ટ સમજાય છે, તો પછી બહુ ઉપદેશ આચાર્ય દેવ કહે છે આપવો ન પડે. જેવી રીતના સમજાઈ ગયું કે હું આત્મા છું અને મારામાં અનંત ગુણ અને શક્તિ અને સામર્થ્ય છે, મારું સુખ મારામાં છે, અસ્તિત્વ ગુણના કારણે હું અનાદિ અનંત છું, વસ્તુત્વ ગુણના કારણે હું મારું પ્રયોજનભૂત કાર્ય કરી રહ્યું છું, આ આખું જે ટેકનિકલ સ્વરૂપ સમજાઈ જાય, સમજાય છે, બે દ્રવ્યની સ્વતંત્રતાની વાત સમજાઈ જાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ વાત સમજાઈ જાય, તો પછી ઉપદેશ કેટલો આપવો પડે કે હવે ક્રોધ નહીં કરો. કારણ કે ક્રોધ કેમ આવે છે મને કહો, ક્રોધનું કારણ શું છે કહો, જીવને ક્રોધ કેમ આવે છે? કારણ કે એની ઈચ્છા અગેન્સ્ટ કોઈ પરદ્રવ્યનું પરિણમન થયું અને એ એક્સેપ્ટ નથી કરી શકતો, એમાં એની ઈચ્છા અનુસાર કંઈ કરવા માંગે છે, ફેરફાર કરવા માંગે છે, તો એને ક્રોધ આવે છે. હવે આ ટેકનિકલિટી સમજાઈ ગઈ, આ સિદ્ધાંત સમજાઈ ગયો, આ સ્વતંત્રતા સમજાઈ ગઈ કે એની અસ્થિ એનામાં, મારી અસ્થિ મારામાં, એનું પ્રયોજનભૂત કાર્ય એનામાં, મારું પ્રયોજનભૂત કાર્યમાં, હું એનું કાંઈ ન કરી શકું, એ મારું કાંઈ ન કરી શકે, સ્વતંત્રતા સમજાઈ ગઈ. તો હવે કેટલી વાર કહેવું પડશે ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો છે, મારી માટે અને તમારી માટે, બધા માટે છે આ વાત. જયારે ક્રોધ આવે ત્યારે સમજવું કે આપણે ટેકનિકલ નોલેજથી આપણે દૂર થઈ ગયા છે, સૈદ્ધાંતિક નોલેજથી આપણું જ્ઞાન દૂર થઈ ગયું છે ને, એટલે ક્રોધ આવે છે, માન આવે છે, માયા, લોભ, કશાય, ક્રોધ, માન, હાસ્ય, રતિ આદિ જે પણ કશાય ભાવ ઉત્પન્ન થાય છે એ આપણે સૈદ્ધાંતિક વસ્તુ સ્વરૂપથી આપણું જ્ઞાન દૂર થઈ ગયું છે એટલે મજા આવે છે. અને જેનું જ્ઞાન આચાર્ય પરમાત્મા ઉપર, જે મુનિરાજો છે એમના ઉપર કેટલા ઉપસર્ગ આવે છે બોલો, સતીઓ ઉપર કેટલા ઉપસર્ગ આવ્યા બોલો, જ્ઞાનીઓ ઉપર કેટલા ઉપસર્ગ આવ્યા બોલો, ક્યારે ડગ્યા, ક્યારે ક્રોધ કર્યો, ગુરુદેવશ્રીએ ક્યારે ક્રોધ કર્યો, ટોરલમજીએ ક્યારે ગુસ્સો કર્યો, પોઈન્ટ ખબર છે, ક્યારે માયાચારી કરી, લોભ કર્યો, ક્યારે ખોટું કામ કર્યું, કેમ? કારણ કે ટેકનિકલ જ્ઞાનથી પોતાના જ્ઞાનને ક્યારે પણ દૂર નહોતા રાખતા, એ જ્ઞાન અંદરમાં વળાઈ ગયું હતું, એ સમ્યક જ્ઞાન થઈ ગયું હતું, એ સાચું જ્ઞાન થઈ ગયું હતું, પોતાનું અને પરનું, ભિન્નતાનું, ક્રમબદ્ધનું, નિશ્ચય વ્યવહારનું, નિમિત્ત ઉપાદાનનું બધું જ્ઞાન થઈ ગયું હતું. એના કારણે ક્યારે પણ વિભાવ અને વિપરીતતા રૂપે જ્ઞાની અને આચાર્ય દેવ નથી પરણમ્યા, ક્યારે પણ ઉદયમાં ડર્યા નથી, ડગ્યા નથી, જોડાયા નથી અને ક્રોધ આદિ કશાય ભાવ કર્યો નથી. સમજો, એક એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાલથી આના ઉપર વિચાર કરું છું, એટલી મજા આવે છે કે ખરેખર આપણે ટેકનિકલ જ્ઞાનથી, આપણે વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતાથી આપણે ખસી જઈએ છીએ તો ક્રોધ આદિ ભાવ, અપેક્ષાનો ભાવ, રાગ દ્વેષના ભાવ, લાગણીના ભાવ, મોહનો ભાવ, મારાપણાનો ભાવ, કર્તૃત્વનો ભાવ, આ બધા ભાવો ઉત્પન્ન થાય છે. અને જયારે વસ્તુ સ્વરૂપ ક્લિયર અને એક જ્ઞાન આપણી સાથે ને સાથે રહે, એનો ભાવ આપણી સાથે ને સાથે રહે, તો કોઈમાં તાકાત નથી કે આપણને રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન કરાવી શક્યા. તો આ રીતે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ ગુણની આપણે ચર્ચા બહુ સુંદર કરી કે દ્રવ્યનું જે શક્તિના કારણે દ્રવ્યનું પરિવર્તન નિરંતર થાય છે, બદલાવ નિરંતર થાય છે, એની આપણે ચર્ચા કરી. પ્રમેયત્વ ગુણની આપણે ચર્ચા કરી બહુ ગજબની, કે આપણું જે જ્ઞાન છે, સમજાય છે, એમાં જાણવાની પણ સામર્થ્ય છે અને આપણા આત્મામાં પ્રમેયત્વ ગુણ હોવાના કારણે આપણા જ જ્ઞાનમાં આપણો આત્મા જણાય એવી પણ સામર્થ્ય છે. એટલે આપણે આપણા આત્માને જાણી શકીએ એવી સામર્થ્ય. ઘણા એમ કહેતા હોય, અમે આત્માને કેવી રીતના જાણીએ, અમે તો મંદબુદ્ધિ છે, અમે તો અલ્પજ્ઞાની છે, સમજાય છે? અમને તો હજી એટલું બધું શયોક્ષમ નથી, અમે હજી એટલા શાસ્ત્ર સ્વાધ્યાય નથી કર્યા. અરે ભાઈ, તારામાં પ્રમેત ગુણ છે, તારામાં જ્ઞાન ગુણ છે, તારો આત્મા તારા જ્ઞાનમાં જણાય એવી તારામાં હર સમય સામર્થ્ય છે. શયોક્ષમ જ્ઞાન કેટલું છે, ધારણા જ્ઞાન કેટલું છે, વાચા જ્ઞાન કેટલું છે એ ભૂલી જા. તારામાં હર સમય તારા આત્માને જાણવાની સામર્થ્ય છે, કારણ કે તારામાં એક પ્રમેયત્વ નામનો ગુણ છે. બરાબર. હવે અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ ગુણની આપણે ચર્ચા કરી. ગુરુ રિવિઝન આપણે ચાર ગુણનું કહ્યું, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ. દ્રવ્યત્વ ગુણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરિવર્તન એ વસ્તુનો સ્વભાવ છે, સ્થાયી રહેવું એ વસ્તુનો સ્વભાવ છે, તો પરિવર્તન પણ વસ્તુનો સ્વભાવ છે. એટલે કોઈ પણ પરિવર્તનને જોઈને કોઈના ભાવો પરિવર્તિત થઈ ગયા, કોઈ બદલાઈ ગયું, આજે આવા હતા ને હવે ફરી ગયા, હવે બદલાઈ ગયા, શરીર બદલાઈ ગયું, શરીરની અવસ્થા બદલાઈ ગઈ, સમજાય છે? તો એ પરિવર્તન જોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. એ પરિવર્તન વસ્તુનું સ્વરૂપ છે અને એ સમયે એ જ પરિવર્તન થવાનું છે, એવા ક્રમબદ્ધનો વિશ્વાસ આવવો જોઈએ. દ્રવ્યત્વ ગુણ ઇઝ રિયલી રિયલી મેકિંગ અવર વેરી વેરી સ્ટ્રોંગ બિલીફ ટુવર્ડ્સ ક્રમબદ્ધ પર્યાય. તમે વિચારજો, દ્રવ્યત્વ ગુણ અને ક્રમબદ્ધ પર્યાય બહુ સ્ટ્રોંગલી સાથે જાય છે. કારણ કે કહે છે, જે શક્તિના કારણે દ્રવ્યનું પરિવર્તન નિરંતર થાય છે, પરિણમન નિરંતર થાય છે. પરિણમન થાય છે એટલે શું? એ પરિણમન મારા અધીન છે, હું ચાહું એવું પરિણમન કરી શકું છું જગતનું, મારું અંદરમાં પરદ્રવ્યનું, શરીરનું. તો કહે કે ના, પરિવર્તન હર સમય થશે, પરંતુ એ જે પરિવર્તન છે એ પરિવર્તન ક્રમબદ્ધ છે. આવી ગઈ ને વાત, કે પરિવર્તન ક્રમબદ્ધ છે. એટલે કે ખરેખર તું એ પરિવર્તનમાં કાંઈ કરી નથી શકતો, તું એમાં ફેરફાર નથી કરી શકતો, તું એમાં હસ્તક્ષેપ નથી કરી શકતો. જે થઈ રહ્યું છે એને તું જાણી શકે છે, જાણવાની સામર્થ્ય છે, પરંતુ તારા અનુસાર તું એને બદલી શકવામાં સમર્થ નથી. તો આ દ્રવ્યત્વ ગુણ ઇઝ ઓલ્સો સુપર્બ. કહું સાચે કહું છું, આ છ જે સામાન્ય ગુણની ચર્ચા આચાર્ય દેવ જીનાગમમાં લખી છે ને, ઇટ ઇઝ સચ અ નાઇસ ટોપિક ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન અવર લાઈફ, ટુ પ્રેક્ટિકલી અપ્લાય ઇન અવર ડેઈલી લાઈફ. વેન વી સ્ટાર્ટ અપ્લાઇંગ ધીસ સિરિયસલી, આપણને કોઈ પ્રત્યે ક્રોધ, કોઈ પ્રત્યે આપણને, આપણે કહીએ ને ખરાબ ભાવ, વેર ભાવ, ક્રોધ ભાવ, અણગમાનો ભાવ, ગમાનો ભાવ, રાગનો ભાવ, દ્વેષનો ભાવ, મારાપણાનો ભાવ નહીં આવે. આપણને બધા ભય નીકળી જશે, આપણી બધી અપેક્ષાઓ મરી જશે, સમજાય છે? આપણા રાગ દ્વેષના ભાવ કરવાની સામર્થ્ય મરી જશે, અને એ રાગ દ્વેષ થશે તો પણ એમાં કોઈ દમ નહીં હોય. સમજો વાતને, અજ્ઞાન એને બૂસ્ટ, જ્ઞાન એને પુશ કરે છે. અજ્ઞાન સાચી સમજણથી આપણે આગળ વધશું તો આપણને કોઈ દુઃખી નહીં કરી શકે. આપણે એટલા મસ્ત રીતે આપણું જીવન આપણે વ્યતીત કરી શકશું, ને એ રીતે જ આપણે વ્યતીત કરવું છે. આપણે શું કામ દુઃખી થવું? આપણે કોઈના લક્ષથી આપણે દુઃખી થઈએ, સામેવાળા આ પુદ્ગલ આના લક્ષથી આ કેમ આવું થઈ ગયું, આવું એક્ઝામ્પલ છે. તમે આના જગ્યાએ કોઈ વ્યક્તિ રાખો, આના જગ્યાએ શરીર રાખો, સમજાય છે? હવે આમાં જે પણ ફેરફાર થાય છે, દુઃખ અહીંયા થાય છે, ફેરફાર અહીંયા થયો, કર્મ અહીંયા બંધાયા, ફેરફાર અહીંયા થયો, આકુળતા અહીંયા થઈ, રિપોર્ટ આ શરીરનો આવ્યો, રિપોર્ટ શરીરનો આવ્યો અને દુઃખી આત્મા થયો. ક્યાંનો ન્યાય છે? ક્યાંનો ન્યાય છે તો બોલો. કે રિપોર્ટ એક દ્રવ્યનો આવે છે અને દુઃખી બીજો દ્રવ્ય થાય છે. શરીર દુઃખી થયું, શરીરનો રિપોર્ટ આવ્યો, શરીરનો બ્લડ રિપોર્ટ આવ્યો, શરીરનો જે પણ રિપોર્ટ આવ્યો એ રિપોર્ટને જોઈને શરીર દુઃખી થાય છે? ના, એને જોઈને દુઃખી થાય છે આત્મા. ક્યાંનો ન્યાય છે? આ કેટલું અજ્ઞાન છે. આને મિથ્યાત્વ કહે છે કે તું પરનું પરમન જોઈને તું દુઃખી થાય. આયામ કર્યું, આયામ કર્યું, આયામ ન કર્યું, આયામ ન કર્યું, આયામ થયું, આમ થયું, શરીરમાં આમ થયું, આમ થયું, ઘરમાં આમ થયું, આમ થયું, આયામ કર્યું, આ વ્યક્તિ આમ કર્યું, વસ્તુએ આમ કર્યું, આમ થયું, આ બદલાઈ ગઈ, આ પરિવર્તિત થઈ ગઈ, આનું આમ થયું, આયામનું તું કરવું જોતું, આમ કરવું જોતું તું. કેમ સહજતા નથી રહેતી આપણા જીવનમાં? સહજતા ક્યાં ગઈ છે? તત્વજ્ઞાન છે તો સહજતા કેમ નથી? અને તત્વજ્ઞાન છે અને સહજતા નથી તો તત્વજ્ઞાનને સાચા અર્થમાં આપણે કદાચ સમજ્યા નથી. આપણે ખાલી બોલી રહ્યા છે, આપણે ખાલી સાંભળી રહ્યા છે, આપણે ખાલી વાંચી રહ્યા છે, આપણે ખાલી ધારણા ધ્યાનમાં સ્ટોર કરી રહ્યા છે કે આપણે ફીલ કરીને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ છીએ. અગર ઉતારવાની કોશિશ કરીએ છીએ તો સહજતા આવ્યા વગર રહેશે નહીં, કારણ કે વસ્તુ સ્વરૂપ સહજ છે, દ્રવ્યગુણ પર્યાયનું પરમન સહજ છે. અસ્તિત્વ ગુણ આદિ અનંત ગુણોથી ભરેલો દ્રવ્ય સહજ છે, ગુણ સહજ છે, પર્યાયનું પણમન સહજ છે, હરેક વસ્તુ સહજ છે, હરેક પણમન સહજ છે, હરેક દ્રવ્ય સહજ છે, હરેક ઘટના સહજ છે. આ સહજ છે કે નહીં? આ ચાર મહિનાની ઘટનાઓ થાય છે, સહજ છે? આ ક્રમબદ્ધમાં કોતરાયેલી હતી? આ જે સિચ્યુએશન માર્ચ મહિનાથી ચાલુ થઈ છે આજની તારીખ સુધી, આ ક્રમબદ્ધમાં સહજપણે કોતરાયેલી હતી કે નહીં? અને એનો કાળ આવ્યો તો એ ઘટના આવી આપણી સામે. ઘટના સહજ છે તો આપણે એને જોઈને કેમ અસહજ થઈ રહ્યા છે? અસહજતા એ દુઃખનું કારણ છે. સહજ રહેતા શીખીએ આપણે. સહજ જે થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર, નેચરલ એક્સેપ્ટન્સ પાવર વી હેવ ટુ ઇન્ક્રીઝ ઇન વિદ ઇન અસ. અને ધીસ વિલ કમ વિથ તત્વજ્ઞાન, વિથ સ્વાધ્યાય, વિથ ધ ટેકનિકલ નોલેજ ઓફ ધ વસ્તુ સ્વભાવ. તો આ રીતે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ અને પ્રમેયત્વ સમજાય છે? આપણો અડધો કલાક રિવિઝનમાં એટલે ગયો. મને કરવું જ તું રિવિઝન, કારણ કે આ વિષય આપણે ઘડી ઘડી નથી ભણવાના. અને ઇટ ઇઝ ઓકે ઇફ સમ થિંગ્સ વી રિપીટ. રિપીટેશન વિલ મેક અવર બિલીફ સ્ટ્રોંગ. વી વિલ નેવર ફગેટ. બીકોઝ યુ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે રોજ તો આ ખોલીને બેસવું જોઈએ. એકચ્યુઅલી રિવિઝન કરશું તો આપણને એ વાત એટલી દ્રઢતાથી બેસી જશે. અને રીડ, થોડું વાંચો, થોડું વિચાર કરો, થોડું એના પર ચિંતન કરો, થોડું પ્રેક્ટિકલ એપ્લિકેશન કરો, તો ખરેખર જીવન એટલું બધું સુખમય થશે કે કોઈ પરિસ્થિતિથી આપણે અફેક્ટ નહીં થઈએ અને કોઈ પરિસ્થિતિ આપણને અફેક્ટ નહીં કરી શકે. બરાબર છે? તો આપણે હવે દ્રવ્યત્વ ગુણ થઈ ગયું. મને થોડી એની ચર્ચા કરવી હતી, એમાં સહજતા અને ક્રમબદ્ધતાની ચર્ચા કરવી હતી. દ્રવ્યત્વ ગુણ સમજીને સહજ થાવ, ક્રમબદ્ધ દ્રવ્યત્વ ગુણ સમજીને ક્રમબદ્ધનો નિર્ણય, ક્રમબદ્ધનો નિર્ણય થતા સહજતા. દ્રવ્યત્વ ગુણ સમજીને ક્રમબદ્ધનો નિર્ણય, ક્રમબદ્ધનો નિર્ણય સમજતા વસ્તુ સ્વરૂપ સહજ છે એમ સમજાયું. અને વસ્તુ સ્વરૂપ સહજ છે તો આપણી પર્યાય અને આપણા ભાવમાં પણ સહજતા આવ્યા વગર રહે. સહજ વસ્તુ સ્વરૂપને સમજવાથી સહજતા આવ્યા વગર રહેશે નહીં. તું સહજ વસ્તુ સ્વરૂપને સમજ તો તારી પ્રણતિને પણ અંદરથી સહજતા રૂપે પરણવું જ પડશે અને પરણમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બહુ ગજબ વાતો છે, બહુ ગજબ વાતો છે. અગુરુ લઘુત્વ ગુણની આપણે ચર્ચા થોડી કરી, આ તો આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. અ એટલે નહીં, ગુરુ એટલે બડા અને લઘુ એટલે છોટા. અર્થાત જીસકે કારણ દ્રવ્ય દૂસરે કે સાથ મિલકર બડા નહીં હોતા હૈ તથા ગુણ આદિ બિખર જાને પર છોટા નહીં હોતા હૈ જૈસા કા તૈસા રહેતા હૈ. આપણે એની પરિભાષામાં જઈએ, આ તો આપણે સંધિ છૂટી પાડી કે અગુરુ અને અલઘુ, એટલે ન બડા હોના ઓર ન છોટા. અગુરુ અલઘુ એને કમ્બાઈન કરીને અગુરુ લઘુ. તો અગુરુ, ગુરુની આગળ પણ અ અને લઘુની આગળ પણ અ, એટલે નહીં. ન બડા, કોઈ ભી સ્થિતિમાં ન બડા હોતા હૈ આત્મા કે કોઈ ભી પદાર્થ કે કોઈ ભી દ્રવ્ય, ઓર કોઈ ભી સ્થિતિમાં ન છોટા હોતા હૈ. ન છોટા હોતા હૈ એટલે ગુણો વિખરાઈ જાય અને થોડો નાનો થઈ જાય એમ પણ નહીં થાય. અને બે દ્રવ્ય સાથે મળીને રહે અને એ દ્રવ્ય મોટો થઈ જાય એમ પણ નહીં થાય. અને આની પરિભાષામાં સૌથી પહેલી લાઈન એટલી બધી ગજબની છે, જે બહુ જ આપણે કહીએ ને કે સ્વતંત્રતાની ચરમ ઘોષણાને ઘોષિત કરવા વાળી છે. જીસ શક્તિ કે કારણ દ્રવ્ય કા દ્રવ્યપના કાયમ રહેતા. સોનું એટલે સોનું અને ચાંદી કે કોઈ પણ ધાતુ ગમે તેટલા વર્ષો સુધી સાથે મળી જાય, લિક્વિડ ફોર્મમાં થઈ જાય, દેવ સાથે મળેલા દેખાય, પોઈન્ટ સમજાય છે? તો પણ દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે. દ્રવ્ય એનું દ્રવ્યપણું છોડતો નથી, એટલે એનું સ્વરૂપ છોડતો નથી, એનો સ્વભાવ છોડતો. બહુ ગજબ છે. દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે એક અર્થાત, હવે આને જ સમજાવે છે, આને શું કરે છે, આને સમજાવે છે. અર્થાત એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય રૂપ નહીં હોતા હૈ. આ બધી વાત તો આપણે કેટલા વખતથી શીખી રહ્યા છે કે એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય રૂપ, આ પરિભાષા છે. આ ટેકનિકલ પરિભાષા છે, આ પરિભાષા સમજાઈ જાય પછી આચાર્ય દેવ કહે છે કે પરિણમન, અગર આ પરિભાષાનો વિશ્વાસ આવ્યો તો પરિણમન, સહજ પરિણમન, સુખમય પરિણમન, સમતામય પરિણમન, જ્ઞાતા દ્રષ્ટામય પરિણમન, આનંદમય પરિણમન, નિરાકુળ પરિણમન, નિર્ભય પરિણમન, નિશંક પરિણમન સહજ થશે. આ પરિભાષા સમજાશે તો ખાલી જ્ઞાનમાં નહીં, ખાલી સંયોગક્ષમ જ્ઞાનમાં નહીં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં આવી જોઈએ વાત. વિશ્વાસ, વિશ્વાસ કરો, દ્રઢ વિશ્વાસના સંસ્કાર એટલા બધા આપણે ઊંડા નાખીને જવું છે આ ભાવમાંથી. એટલા બધા શ્રદ્ધાના સંસ્કાર ઊંડા નાખીને જવું, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અગેન, શ્રદ્ધાના સંસ્કાર, દ્રઢતા અંદરમાં, વિશ્વાસ, વસ્તુ સ્વરૂપનો વિશ્વાસ જે અફર છે, જે સ્વરૂપ ક્યારે પણ ફરતું નથી, જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ એ સ્વરૂપને ફેરવવામાં સમર્થ નથી, એ સ્વરૂપ જેમ છે એને જાણવામાં સમર્થ છે. શું કરે છે કેવડી ભગવાન, શું કરે છે આચાર્ય દેવ, શું કરે છે જ્ઞાની ધર્માત્મા, શું કરે છે શ્રાવક, શું કરે છે સતીઓ, શું કરે છે જ્ઞાનીઓ, ખાલી જાણે છે. બસ જાણવામાં અનંત નિરાકુળતા છે, જાણતા રહેવામાં અનંત શાંતિ છે, જ્ઞાતા રહેવામાં અનંત નિર્ભયતા છે. મારો સ્વભાવ જે છે એ સ્વભાવ રૂપે પ્રણમન થાય એમાં આનંદ છે, મારો સ્વભાવ જે છે એને છોડીને હું અન્યથા પ્રણમન કરું એમાં અશાંતિ છે. રાગ દ્વેષના પ્રણમન થવા અન્યથા પ્રણમન છે, આ શરીરને પોતાનું માનવું અન્યથા પ્રણમન છે, ખોટું પ્રણમન છે, તારું નથી. તું એમાં જે તારું એકત્વ અને તારો હક જમાવી બેઠો છે, તારો અધિકાર જમાવી બેઠો છે, એ સત્યાર્થ નથી. કારણ કે એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય રૂપ નહીં હોતા હૈ, આ ટેકનિકલ વાત છે, આને કોઈ ફેરવી ના શકે, આ કોઈ બદલાય નહીં ક્યારે. અમે મહેનત કરશું, અમે આમ કરશું, અમે આમ થોડું તો કરવું જોઈએ, કરવું તો જોઈએ, કરવું તો જોઈએ. શું કરવું છે, શું કરવું જોઈએ, શું કરવામાં સમર્થ છે, શું કરવાની ગુંજાઈશ છે, વેર વેર સ્પેસ ક્યાં છે કરવાનું, કઈ જગ્યા ક્યાં છે, કે બધું સ્વતંત્ર રૂપે પ્રણમી રહ્યું છે. શું કરવું છે, આ એનું પ્રણમન સ્વતંત્ર રૂપે નથી કરી રહ્યો હમણાં, આમાં એના સ્પર્શ રસ ગંધ વર્ણ જે છે એનું પ્રણમન સ્વતંત્ર છે કે નહીં. આ લાલ કલર છે એ લાલ કલર એની રીતે પ્રણમે છે, આ વ્હાઈટ એની રીતે પ્રણમે છે, આ પૂતગલ એની રીતે પ્રણમે છે, પૂતગલ પૂતગલ રહે છે, એ બદલાઈને કોઈ અન્ય દ્રવ્ય નથી થતો. અગુરુ લઘુત્વ ગુણ છે ભાઈ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નહીં થાય, દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે, કોઈ દ્રવ્ય મોટો નથી થતો, કોઈ દ્રવ્ય નાનો નથી થતો, એના ગુણો વિખરાઈ નથી જતા, એનું કઈ વયું નથી જતું, એમાં કઈ આવી નથી જતું, કોઈ જતું નથી, કોઈ આવતું નથી, કઈ થતું નથી, સેનો તર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, વિચાર કરજો, એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું. આ વધારે ડીપ છે આ પોઈન્ટ. પહેલો પોઈન્ટ સામાન્ય, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય. હવે એક દ્રવ્યમાં રહેલા ગુણો એ એકબીજા રૂપે ન થાય, બોલો. અનંત કાળથી ગુણો અંદરમાં રહેલા છે એક દ્રવ્યમાં, જે રીતના જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ, સુખ ગુણ, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, અનંત ગુણ રહેલા છે, પણ એ ગુણ અનંત જે અંદરમાં છે એ ગુણો એકબીજા રૂપે થતા નથી, એ ગુણો એકબીજા રૂપે થતા નથી. જ્ઞાન દર્શનનું કામ કરે અને દર્શન જ્ઞાનનું કામ કરે, શ્રદ્ધાનું કામ ચારિત્ર કરે, ચારિત્ર શ્રદ્ધા રૂપે થઈ જાય, પોતપોતાનું અસ્તિત્વ છોડી દે, ક્યારે નહીં બને, ક્યારે નહીં બને. અનંત ગુણ વિખરાઈને શું આવ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નથી થતું, એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું. જ્ઞાનનું જે કાર્ય છે, જ્ઞાનનું જે સ્વરૂપ છે, એનું કાર્ય અને એનું સ્વરૂપ જેવું છે એવું જ રહેશે, એના કામને નહીં છોડે. જાણવું ક્યારે છૂટે છે મને કહો, ઊંઘમાં ત્યારે પણ જાણવું 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 ચાલે છે ને, આ સપનું આવ્યું, સપનામાં આમ જોયું, આમ થયું, પછી સપનામાં આમ થયું, પછી આમ થયું, આમ થયું, આમ થયું. અરે આંખો તો બંધ હતી, તમે તો ઊંઘમાં હતા, બોલો તો શું કામ કરે છે ત્યાં, કોણ કામ કરે છે ત્યાં, કોનું કામ ચાલુ છે ત્યાં? તો જ્ઞાનનું કામ ચાલુ છે. જે ભાવ પકડાઈ જાય છે જ્ઞાનમાં એ યાદ રહી જાય છે, જે આવીને ચાલ્યા જાય છે અને પકડાતા નથી, ધારણામાં રહેતા નથી, એ બધા ચાલ્યા જાય છે. પણ હરેક સમયે જાણવું 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 જાણવું, હરેક સમયે ચાલ્યું છે, હરેક સમયે ચાલ્યું છે. પોઈન્ટ સમજાય છે? તો એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતું અને અનંત ગુણ વિખરાઈને અલગ અલગ નથી થઈ જતા. અરે શરીર ઉપરથી નીચે પડે આત્માના ગુણ કેટલા વિખરાઈ જાય, એક્સિડન્ટ, ભયંકર એક્સિડન્ટ થઈ જાય અને શરીરના અંગ અંગ બધા છૂટા પડી જાય, બધા અંગ અંગ છૂટા પડી જાય, વિચાર કરો બોલો આત્માના ગુણ વિખરાઈને કેટલા અલગ અલગ થઈ જશે, કેટલા ગુણ વિખરાઈ જશે. એક હાથ આમ વયો ગયો, એક હાથ આમ વયો ગયો, પગ કપાઈ ગયો, આમ કપાઈ ગયું, વિચાર કરો એવી ઘટનાઓ કેટલી ઘટે છે. પરંતુ મને એ કહો કે એ ઘટતી ઘટનાઓમાં એ આત્માના ગુણ કેટલા વિખરાઈ ગયા. તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. નરકમાં દેહના તલ જેટલા ખંડ થઈ જાય છે, તલ જેટલા ખંડ થઈ જાય છે, આત્માના કેટલા ખંડ થયા, આત્માના ગુણ કેટલા વિખરાઈને અલગ અલગ થઈ ગયા, મને એ કહો. એવું ક્યારે નથી થતું. એ શું બતાવે છે? એ તારું અંદરમાં તારી પાસે બહુ ગજબનો ગુણ છે. અગુરુ લઘુત્વ ગુણ તો બહુ ગજબનો છે. આમાં તો આખો જીનાગમનો સાર કહું ને, દ્વાદશાનો સાર આ એક અગુરુ લઘુત્વ ગુણની જે પરિભાષામાં જે સ્ટેપ્સ બતાવ્યા છે ને એમાં આવી ગયું આખો દ્વાદશાનો સાર. નિર્ભાર, નિર્ભય થઈ જાવ, આજથી નિર્ભય. કર્મના ઉદયમાં પૈસા આવે પૈસા જાય, સમજાય છે? ધંધો બેસી જાય, ધંધો ઉભો થાય, ચાલે ન ચાલે, સહયોગ આવે જાય, જે પણ આ બધું છે, આ બધા ઉદયના ખેલ છે, આ બધો મેળો છે. આ બધું આજે છે, કાલે નહીં હોય. કાલે બીજી કોઈ ગતિ, કાલે બીજો કોઈ ભાવ, કાલે બીજા કોઈ સંબંધો, કાલે બીજું કોઈ શરીર. એવા કેટલા શરીર બદલ્યા, કેટલા ભાવ બદલ્યા. વૈરાગ આવવો જોઈએ, અંદરથી વિરક્ત આવી જોઈએ. સંસારમાં ક્યાંય ક્યાંય ગમવે નહીં, ક્યાંય ગમવા જેવું નથી, ક્યાંય પોતાપણું કરવા જેવું. કોના પર પોતાપણું કરીએ? કોને પોતાના કહીએ? પૂછો પોતાને, કોને પોતાના કહીએ? પુત્રને, પતિને, માતાને, પિતાને, ભાઈને, બહેનને, કોને પોતા, મિત્રને, મિત્રને કોને કહીએ પોતાને? કે આ મારા છે કોને કહીએ? મારાપણું શેમાં કરીએ? જે છૂટી જવાનું છે, જે બદલાઈ જાય છે, જે એકરૂપ નથી રહેતા, ઉદય સાથે જે બદલાઈ જાય છે. વિચાર કરો, ઉદયની સાથે જે બદલાય. સીતાજીના ઉદય જીવનમાં કેટલા ઉદય આવે, મને તો એ જ ઉદાહરણ હંમેશા યાદ આવતું હોય છે. મને તો રામાયણ હંમેશા યાદ આવે કે સીતાજીના ઉદયમાં કેવા, સીતાજીના જીવનમાં કેવા ઉદય, અરે રામચંદ્રજીના જીવનમાં કેવા ઉદય, અરે રાજતિલકની તૈયારી ચાલે છે. બોલો, રામચંદ્રજીનો રાજતિલક થશે. વિચાર કરો, રાજતિલકની તૈયારી એક બાજુ ચાલે છે અને થોડી વારમાં ખબર પડે છે કે વનવાસમાં જવાનું છે. શું છે આ ઉદયના ખેલ? વિચાર કરો, રાજતિલકની તૈયારી ચાલતી હોય અને પછી સમાચાર આવે કે વનવાસ. આ ઉદય બદલાય છે તો પરિસ્થિતિ બદલાય છે, અને ઉદય બદલાતા જ રહેશે એટલે પરિસ્થિતિ બદલાતી જ રહેશે. ઉદય એટલે બદલાય છે કારણ કે ઉદય જેના કારણે આવે છે એ કર્મ, એ કર્મનો બંધ જેના કારણે થાય છે ભાવ, એ ભાવ બદલાયા કરે છે. ભાવ નિરંતર બદલાય છે એટલે કર્મનો બંધ અલગ અલગ પ્રકારનો થાય છે. કર્મનો બંધ અલગ અલગ પ્રકારનો થાય છે એટલે કર્મના ઉદય અલગ અલગ પ્રકારના આવે છે. કર્મના ઉદય અલગ અલગ પ્રકારના આવે છે એટલે પરિસ્થિતિ અલગ અલગ પ્રકારની ઘટે છે. પરિસ્થિતિ અલગ અલગ પ્રકારની ઘટે છે તો કોઈ પરિસ્થિતિમાં પાછા રાગ, પાછા દ્વેષના પ્રણામ કરીને, પાછા વિવિધ પ્રણામ કરીને પાછા નવા વિવિધ કર્મો બાંધે છે, વિવિધ ઉદય આવે છે, વિવિધ પરિસ્થિતિઓ બને છે. આમાં એકરૂપતા ક્યાં છે? પરિણામમાં એકરૂપતા રહી ના, પરિણામમાં ન રહી. એકરૂપ સ્વભાવ અને આનું મૂળ કારણ એકરૂપ સ્વભાવને છોડે છે એટલે એકરૂપતા નથી. સિદ્ધ ભગવાનના પ્રણામ જોવો જરા, જસ્ટ થિંક, અરિયન ભગવાનના પ્રણામ જોવો જરા. પ્રણામમાં એકરૂપતા, હરેક પર્યાયમાં વિતરાગતા, 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 વિતરાગતા. હરેક પ્રણામમાં સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. હરેક પર્યાયમાં અનંત સુખ, અવ્યાવાદ સુખ, અનંત સુખ, અવ્યાવાદ સુખ, અનંત સુખ, અવ્યાવાદ સુખ. અરિયન ભગવાનને અનંત સુખ, સિદ્ધ ભગવાનને હરેક પર્યાયમાં અવ્યાવાદ, હવે હરેક પર્યાયમાં અવ્યાવાદ સુખ. તો પર્યાયની એકરૂપતાનું કારણ એકરૂપ સ્વભાવનું અવલંબન, પર્યાયમાં અનેકરૂપતાનું કારણ અનેક ગેયોનું અવલંબન, અનેક ગેયોનું અવલંબન. આના પછી આ ગેય, પછી ગેયથી ગેયાંતર, ગેયથી ગેયાંતર, ગેયથી ગેયાંતર, ગેયથી ગેયાંતર. આ ગે છોડી હવે આ ગે, હવે આ ગેનું લક્ષ્ય આ ગે, આ વિષય છોડી ઇન્દ્રિયનો હવે આ વિષય, હવે સાંભળો હવે ખાઓ, હવે સુઈ જાઓ હવે ઉઠો, હવે બેસો હવે આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો. ગેઓના લક્ષ્યથી વિવિધ પ્રકારના પ્રણામ અને વિવિધ પ્રકારના પ્રણામના કારણે વિવિધ પ્રકારના કર્મના બંધ અને વિવિધ પ્રકારના કર્મના બંધના કારણે વિવિધ પ્રકાર કર્મનો ઉદય અને વિવિધ પ્રકારે કર્મના ઉદયના કારણે વિવિધ પ્રકારની પરિસ્થિતિ. ક્યારેક નરક, ક્યારે નિગોધ, ક્યારે દેવગતિ, ક્યારે મનુષ્યગતિ, ક્યારે એમાં ગરીબ, ક્યારે એમાં અમીર, ક્યારે જૈન, ક્યારે અજૈન, ક્યારે હિન્દુ, ક્યારે મુસ્લિમ, ક્યારે ક્યાંય, ક્યારે એકેન્દ્રિય, ક્યારે બે ઇન્દ્રિય, ક્યારે આ પરાવર્તન, આ પરાવર્તન, આ ભાવ, આ રાગ, આ દ્વેષ, આ ગમો, અણગમો, ક્રોધ, માન, માયા, વિવિધ પ્રકારના પ્રણમન ચાલે અને એનો થાક છે જીવ, એ અજ્ઞાન છે જીવનું, એ વિભાવ છે જીવનું. અને અહીંયા કહે છે કે તું આ અગુરુ લઘુત્વ ગુણને નથી સમજતો એટલે આ દશા થાય, તું આ સિદ્ધાંત નથી સમજતો એટલે આ દશા થાય. શું સિદ્ધાંત? કે દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. આ સિદ્ધાંત નથી સમજતો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરી શકતો, આ સિદ્ધાંત નથી સમજતો એટલે વિવિધ પ્રકારના પરિણામ થાય છે. આખી તમને આ ચેનલ સમજાય હશે. વિવિધ એકરૂપ સ્વભાવને હંમેશા યાદ રાખજો, એકરૂપ સ્વભાવને છોડીને વિવિધ પ્રકારના પરિણામ, વિવિધ પ્રકારના પરિણામ નિમિત્ત પામીને વિવિધ પ્રકારના કર્મ બંધ, કર્મનો ઉદય અને બનતી વિવિધ પ્રકારની અલગ અલગ, વિવિધ એટલે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ, અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે અગુરુ લઘુત્વ ગુણની આપણે ચર્ચા કરી. એકવાર એની પરિભાષા બોલી જઈએ, જે શક્તિના કારણે ભૂલતા નહીં. આ પરિભાષા ઘણો અભ્યાસ થઈ જાય આપણો, ઘણો ઘણો અમે સમય સારથી વાંચી લીધું, અમે પ્રવચન સારથી વાંચી લીધું, અને કોઈકને આપણે પૂછીએ ને અગુરુ લઘુત્વ ગુણની પરિભાષા બોલો, પરિભાષા નથી ખબર, એમ નહીં ચાલે. છ સામાન્ય ગુણની પરિભાષા તો નમોકાર મંત્ર જેમ કંઠસ્થ છે ને ભૂલાય નહીં ને એવી રીતના ભૂલવી ન જોઈએ, રિવિઝન કરવું જોઈએ આનું. અને આ કડકડાટ એક જેમ છે એમાં જીના ગમમાં આવી છે, એમ જ બાય હાર્ટ થવી જોઈએ, બાય હાર્ટ થવી જોઈએ. જે શક્તિના કારણે દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ રહે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, અનંત ગુણ વિખરાઈને અલગ અલગ ન થાય, એ શક્તિને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. આ કઈ તારું અંદરથી વિખરાઈને અલગ અલગ નથી થયા, ગમે તે પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય તો પણ અભેદ જ્ઞાન એટલું બધું અંદરમાં વણાઈ જવું જોઈએ. એટલે કહે છે ને મુનિરાજને ભેદ જ્ઞાન, માતાજી કહે છે મુનિરાજને ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું, જ્ઞાનીઓને ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું. જેવી રીતના આપણને ગોખવું નથી પડતું ને કે મારા બે પુત્ર છે, મારો એક પુત્ર છે, મારી બે પુત્રી છે, મારું આ ઘર છે, મારું આ પ્રોપર્ટી છે, મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલા પૈસા છે, ઘરમાં આટલા દાગીના છે, બેંકમાં આટલા દાગીના છે, આટલી સાડી છે, આટલા ચપ્પલ છે, ગોખવું નથી પડતું. બધું ખબર છે, ભલે વર્ષો સુધી ના જોયું તો એ ખબર છે કે ઓલા કબાટમાં, ઓલા ડ્રોવરમાં ઓલી વસ્તુ ક્યાં છે. ગોખવું નથી પડતું, આ રૂચિ બતાવે છે. એવી રીતના મુનિરાજને ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું, સહજતાથી અંદરમાં ધારા ચાલે છે, કારણ કે ટેકનિકલ નોલેજથી દૂર જતા નથી, સમ્યક જ્ઞાનથી દૂર જતા નથી, સમ્યક જ્ઞાન છૂટતું નથી. સમજાય છે? વસ્તુની સ્વતંત્રતાનું જ્ઞાન છૂટતું નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખીએ આપણે બધા, કે સ્વતંત્રતા અને સ્વાધીનતાના સિદ્ધાંત પર અને એની કબૂલિયાત કરવી જ પડશે સુખી થવું હોય તો, પરતંત્રપણું પરાધીનપણું છૂટવું છોડવું હોય તો. આકુરતા આકુરતા, અરે અજ્ઞાની ઉદયે ઉદયે અજ્ઞાનીને ઉચ્ચારતે છે, અજ્ઞાનીને ઉદયે ઉદયે ઉચ્ચારતે છે, અને જ્ઞાનીને ઉદયે ઉદયે શાંતિ છે. અજ્ઞાનીને શું બોલી? ઉદયે બોલ જો, તમે તમારા ઘરમાં બેઠા બેઠા અજ્ઞાનીને ઉદયે ઉદયે ઉચ્ચારતે છે. ઉચ્ચાર્ટ એટલે આકુરતા, જરા કઈ કહ્યું રાગદ્વેષ, જરા કઈક થયું રાગદ્વેષ, જરા કઈક થયું રાગદ્વેષ, જરા કઈક થયું જોડાઈ ગયો જોડાઈ ગયો જોડાઈ ગયો જોડાઈ ગયો. ઉદયે ઉદયે ઉચ્ચાર અજ્ઞાનીને, અને જ્ઞાનીને ઉદયે ઉદયે સમતા છે, જ્ઞાનીને ઉદયે ઉદયે શાંતિ છે, જ્ઞાનીને ઉદયે ઉદયે સમાધાન છે, જ્ઞાનીને ઉદયે ઉદયે જ્ઞાતા ભાવ છે, જ્ઞાનીને ઉદયે ઉદયે વિતરાગ ભાવ છે, જ્ઞાની મસ્ત છે, સ્વચ્છંદી નથી, પ્રમાદી નથી, મસ્ત છે, સ્વાધીન છે. પોતાના સમ્યક જ્ઞાનમાં, પોતાના સમ્યક જ્ઞાનમાં જ્ઞાની અલર્ટ છે, એટલે જ્ઞાનીને ઉદયે ઉદયે શાંતિ અને સમાધાન, અને અજ્ઞાનીને ઉદયે ઉદયે ઉચ્ચાટ નથી આવ્યું, અજ્ઞાનીને ઉદયે ઉદયે ઉચ્ચાટ.
પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે અઘુરુ લઘુત્વ ગુણની ચર્ચા કરી. હવે આપણે લાસ્ટ ગુણ, આપણી પાસે 5-7 મિનિટ છે, આપણે લાસ્ટ ગુણની ચર્ચા કરીએ. પ્રદેશત્વ ગુણ, ગજબ છે આ ગુણ પણ. પ્રદેશત્વ ગુણની આપણે ચર્ચા કરીએ. જે શક્તિ, તેની ડેફિનેશન, પ્રદેશ, પ્રદેશની વ્યાખ્યા કહી રહી અહીંયા બહુ સરસ. પ્રદેશ એટલે ક્ષેત્ર. પ્રદેશનો અર્થ શું થાય? પ્રદેશનો અર્થ શું થાય? પ્રદેશ એટલે ક્ષેત્ર, ક્ષેત્ર સમજાય છે? ક્ષેત્ર એટલે કે એનો આકાર, જગ્યા, સ્પેસ, આકાર, આકાર. જેવી રીતના આ માઉસ છે તો એનો આ આકાર છે ને, વોટ એવર શેપ યુ કેન સી ઓફ ધીસ માઉસ, સો આનું જે પણ છે ને એ આ ક્ષેત્ર, આ આકારની અંદર છે. એના ગુણ ક્યાં છે? આ જે માઉસ છે, આ જે પૂતગલ છે એમ સમજો, આ પૂતગલ દ્રવ્ય છે. તો આ એનો આકાર છે, એનું ક્ષેત્ર છે, એની જગ્યા છે, એની એની જગ્યા છે. તો એનું જે સર્વસ્વ છે એ બધું આની અંદર રહેશે ને. ધીસ ઇઝ ઓલ્સો અ બ્યુટિફુલ ગુણ. આ છઠ્ઠો ગુણ પણ એટલો બધો ગજબનો છે, પ્રદેશત્વ ગુણ. ચલો 10 મિનિટ એકદમ ફ્લોમાં આપણે આની ચર્ચા કરીએ, બરાબર છે? આ જે માઉસ છે, આ પૂતગલ છે, આનો જે આકાર છે, આ શેપ છે, તો એના ગુણ એની અંદર, એની બહાર નહીં. મર્યાદા સમજાવે છે, પ્રદેશત્વ ગુણ ક્ષેત્ર સમજાવે છે, સીમા સમજાવે છે, મર્યાદા સમજાવે છે. આકાર, આકાર કહીને, ક્ષેત્ર કહીને, પ્રદેશ કહીને. પ્રદેશ શબ્દ બહુ સાંભળ્યો હશે, પ્રદેશ. આત્મા કેટલા પ્રદેશી છે? તો આત્મા અસંખ્યાત. જેવી રીતે એમ સમજો એક્ઝામ્પલ કે આત્મા છે, એક્ઝામ્પલ, આત્મા મૂર્તિક નથી, અમૂર્તિક છે, આત્મા છે. હવે એના ગુણધર્મ અંદર રહેશે ને, એની અંદર રહેશે ને. કેમ? કારણ કે એનો એ ફિક્સ શું છે? એનો એ ફિક્સ ક્ષેત્ર છે, એનો એ ફિક્સ પ્રદેશ છે. તો એની એ જે ફિક્સ આકાર છે, એ આકાર જે શક્તિના કારણે, દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય, છોએ દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય જ, સમજાય છે? તો એ આકાર જે છે, એ આકાર જેના કારણે છે, એ આકારનું નામ છે, જે શક્તિના કારણે આકાર મળે છે, આકાર હોય છે, આકાર જોવામાં આવે છે, એ શક્તિનું નામ પ્રદેશત્વ ગુણ છે. આકાર સમજાયો? આકાર એટલે શે? તો જે શક્તિના કારણે, હવે એની પરિભાષા, જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય, જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય એનું નામ પ્રદેશત્વ ગુણ છે. આકાર વગર તો કોઈ દ્રવ્ય ન હોય. પોઈન્ટ ખ્યાલમાં છે? જેવી રીતના હું તમને એમ કહું કે એક એક પરમાણુ હોય ને એનો પણ આકાર છે. ગ્રંથોમાં એક પરમાણુનો પણ આકાર આવ્યો છે કે એ ષટકોણ આકાર છે. પરમાણુનો આકાર કેવો કીધો છે? ગ્રંથોમાં ષટકોણ આકાર કીધો છે. પોઈન્ટ સમજાય છે? તો એ રીતે હું તમને અગર બીજો એક પ્રશ્ન પૂછું તો જે સિદ્ધ ભગવાન છે, અરિયંત ભગવાન છે, આપણે છે, તમે એક ઇમેજિન કરો કે આ શરીરનો જે આકાર છે હમણાં, તો આત્માનો આકાર આ શરીર પ્રમાણે છે ને હમણાં. તો આત્માનો પણ કોઈને કોઈ આકાર છે, આ શરીરનો પણ કોઈને કોઈ આકાર છે, આ પૂતગલનો પણ કોઈને કોઈ આકાર છે. એટલે એ આકાર બતાવે છે પ્રદેશ, અને એ પ્રદેશ બતાવે છે મર્યાદા, અને મર્યાદા બતાવે છે કે જે પણ એનું સર્વસ્વ છે એ એની મર્યાદામાં, એના આકારમાં, એના પ્રદેશમાં અંદર રહેશે. એને કહેવાય સ્વક્ષેત્રમાં રહેશે, સ્વક્ષેત્રમાં એનું સર્વસ્વ રહેશે. જેવી રીતના આપણું આ ઘર છે, એક્ઝામ્પલ, આ ઘર છે, ઘર, તો આપણી જે બધી વસ્તુઓ છે એ આ ઘરની અંદર રહેશે ને. આ ઘરની જે મર્યાદા ને બાઉન્ડ્રી છે, જેટલા સ્ક્વેર ફીટ તમે કહો, તો આ જે સ્ક્વેર ફીટની અંદર વસ્તુ રહેશે, જે આપણી વસ્તુઓ છે, જેટલી પણ સામગ્રી છે, કે જે વ્યક્તિઓ છે, કે જે સામગ્રી છે, આ સ્ક્વેર ફીટની અંદર રહેશે, એની બહાર નહીં રહે. બ્યુટિફુલ છે. એવી રીતના પ્રત્યેક વસ્તુનો, પ્રત્યેક દ્રવ્યનો, પ્રત્યેક જીવનો, પછી નિગોદનો જીવ પણ કેમનો, એક બટેટાની કણી આપણે લઈએ એક નીડરના આપણે ટોચ ઉપર, અને એમાં જે અસંખ્યાત શરીર છે, તો એક એક શરીરનો આકાર છે, અને એ શરીરમાં રહેલા જીવોનો પણ એ શરીર પ્રમાણ આકાર છે. નિગોદના જીવના આકારની વાત કરી, આપણા આકારની વાત કરી, અરિયંત ભગવાનનો આકાર પણ જે એમની સંયોગમાં જે પરમોદારિક શરીર છે એ પરમોદારિક શરીર જેવો એમનો આકાર છે. અને સિદ્ધ ભગવાનનો આકાર, સિદ્ધ ભગવાનનો આકાર તો કિંચિત ન્યૂન આકાર છે કે નહીં? સિદ્ધ ભગવાનનો આકાર છે કે નહીં? સિદ્ધ ભગવાનનો જે આત્મા છે એનો આકાર છે કે નહીં? અરે આત્મા છે કે નહીં સિદ્ધ ભગવાન? અને પ્રદેશત્વ ગુણ એ સામાન્ય ગુણ છે કે નહીં? તો સામાન્ય ગુણ છે તો બધા દ્રવ્યોમાં હોય છે, એને સામાન્ય ગુણ કહેવાય છે. તો સિદ્ધ ભગવાનનો આકાર કિંચિત ન્યૂન પુરુષાકાર છે. જે અરિહંત અવસ્થા પહેલાની હતી એ અરિહંત અવસ્થા કરતા થોડીક નાનો આકાર છે. કેમ? કારણ કે જે પણ પોપલ ભાગ છે, સમજાય છે, હાથની વચ્ચેનો કે કાનમાં કે જે નાકની વચ્ચેનો જે પણ ભાગ છે એ ઘન થઈ જાય, એ બધો ઓછો. શ્રિંક, શ્રિંક શબ્દ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. શ્રિંક થઈ જાય છે, એ ઘન થઈ જાય છે. તો એ રીતે સિદ્ધ ભગવાનનો આકાર છે. પોઈન્ટ સમજાયો? શું કીધું? જેવી રીતના હમણાં આદિનાથ ભગવાન સિદ્ધાલયમાં છે, બરાબર, બાહુબલી ભગવાન સિદ્ધાલયમાં છે, મહાવીર ભગવાન સિદ્ધાલયમાં છે. તો એકનો આકાર, હવે સમજો વાત, કે મહાવીર ભગવાનનો આકાર તો 7 હાથ જેટલો છે, બાહુબલી ભગવાનના આત્માનો આકાર સિદ્ધાલયમાં માતા બધાના સરખા અઝ્યુમ કરો, પહોંચી જાઓ સિદ્ધાલયમાં, જ્ઞાનને સિદ્ધાલયમાં પહોંચાડો. અને ઇમેજિન કરો કે સિદ્ધશિલા છે, 45 લાખ યોજનીય સિદ્ધશિલા છે, અને બધા સિદ્ધ ભગવાન માથેથી સરખા છે, બહુ ગજબ માથેથી સરખા છે, ઇમેજિન કરો. અને બધાનો જે આત્માનો આકાર છે એ અંતિમ દેહ પ્રમાણ છે, એ કિંચિત ન્યૂન પુરુષાકાર છે. તો આદિનાથ ભગવાનના આત્માનો આકાર આજે પણ તમે સિદ્ધાલયમાં જઈને જોશો તો 500 ધનુષ ઊંચો આકાર છે, એટલો આકાર છે. બાહુબલી ભગવાનનો આકાર 525 ધનુષ ઊંચો છે. પોઈન્ટ સમજાય છે? એટલો આત્માનો આકાર છે. એટલે આત્મા એટલા પ્રદેશમાં ફેલાયેલો છે, એના ગુણો એટલા પ્રદેશમાં ફેલાયેલા છે, એની પર્યાય એટલા પ્રદેશમાં ફેલાયેલી છે. કીડીનો આકાર, કીડીના આત્માનો આકાર કીડીના શરીર જેટલો, હાથીના આત્માનો આકાર હાથીના શરીર જેટલો. સંકોચ અને વિસ્તારની સામર્થ્ય છે એટલે આ આકારમાં ફરક પડે છે. અરે આદિનાથ ભગવાનનો આકાર મોટો હોય, બાહુબલીનો આકાર એના કરતા મોટો હોય, અને મહાવીર ભગવાનનો આકાર નાનો હોય, આત્માના આકારથી એના સુખનો, એના ગુણોનો, એની સામર્થ્યનો, એની શક્તિઓનો માપ નથી થતો. આકાર નાનો મોટો હોય એનાથી શું થાય છે? સમજાય છે? ખ્યાલ આવે? અને તંદુલ મચ્છ જે કાનમાં બેઠો છે, જે મહામચ્છના કાનમાં તે તંદુલ મચ્છ બેઠો છે, એનો આકાર કેટલો નાનો છે, પણ એના ભાવમાં 7મી નરક જવાના ભાવ ચાલે છે. બોલો, એ ભાવના આકાર સાથે કોઈ સંબંધ નથી. અંદરમાં એ ભાવ ચાલી રહ્યા છે, એ શરીરના આકાર સાથે ભાવને સંબંધ નથી. હવે વિચાર કરો, આખી દુનિયા શરીરના આકારને પોતાનો આકાર માનીને ગાંડી ઘેરી થઈ રહી છે. આ શરીરના આકારને મેન્ટેન કરવા માંગે છે. શરીરનો આકાર જરા ફેરફાર થઈ ગયો, શરીરનો આકાર ફેરફાર થઈ ગયો, ઊંચો નીચો થઈ જાય, એને એમ થઈ જાય હું આવો થઈ ગયો, હું જાડો થઈ ગયો, હું પતલો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો. આ શરીરનો આકાર એ તારો આકાર નથી. શરીર પ્રમાણ તારો આકાર છે, પણ તારો આકાર અલગ છે, શરીરનો આકાર અલગ છે. શરીરમાં એનો પ્રદેશત્વ ગુણ છે, તારામાં તારો પ્રદેશત્વ ગુણ છે. તારો આકાર સ્વતંત્ર છે, શરીરનો આકાર સ્વતંત્ર છે. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે ભાઈ હમણાં તું શરીરમાં છે એટલે શરીર પ્રમાણ તારો આકાર છે, પણ તું દ્રવ્ય સ્વતંત્ર છે, તારા ગુણ સ્વતંત્ર છે, તો તારે પ્રદેશત્વ ગુણ પણ સ્વતંત્ર છે અને તારો આત્માનો આકાર પણ સ્વતંત્ર. શરીર નીકળી જશે તો આત્માનો કોઈ ને કોઈ આકાર રહેશે કે નહીં? પછી એ બીજા શરીરમાં જશે તો એવો આકાર. તો એક સ્વતંત્રતાથી આકાર શરીરનો અલગ અને આત્માનો અલગ, વસ્તુઓનો અલગ અલગ છે. શરીરના આકાર પ્રકાર અને એની અવસ્થાઓને જોઈને પોતે દુઃખી થવું ન જોઈએ. તમને ખબર છે, એક લાસ્ટ પોઈન્ટ, 2 મિનિટમાં, આપણા અડધા દુઃખ તો વ્યર્થ છે. અર્થાત અડધા દુઃખમાં કોઈ દમ નથી, કોઈ અસ્તિત્વ જ નથી. જે રીતના શરીર કોઈનું કાળું છે, કાળું છે શરીર, કાળું છે. હવે શરીર કાળું છે એમાં એ દુઃખી થાય છે. મને કહો, તીર્થંકરો 24 થઈ ગયા, એમાં કેટલા તીર્થંકર કાળા, કેટલા લાલ, કેટલા નીરા, કેટલા સફેદ? બોલો, વિચાર કરો. એ શરીરનો આકાર તો તીર્થંકરનો, પણ શરીરનો કલર અમુક તીર્થંકરોનો કાળો હતો. એનાથી શું દુઃખ? વાળ સફેદ થઈ ગયા, દુઃખ. વાળ સફેદ થઈ ગયા તને કોઈ દુખ્યું? તને કોઈ પીડા થઈ, તને કોઈ દુખાવો થયો, વાળ સફેદ થઈ ગયા, તને એનું શું દુઃખ થયું? તને કોઈ પીડા થઈ, કોઈ દુખાવો થયો? ના, પણ એને જોઈ જોઈને દુઃખી, આને જોઈ જોઈને દુઃખી, આના કલર ને જોઈ જોઈને દુઃખી, આના શેપ ને જોઈ જોઈને દુઃખી. થોડુંક આમ હોત, થોડુંક આમ હોત, થોડુંક આમ હોત, થોડુંક આમ. અરે નિદાન બંધ નહીં કર. ઈચ્છા અને તૃષ્ણા થી ખાઈ ખૂબ ભરી, રિક્ત રહી વ રિક્ત રહી, એવું અજ્ઞાન નહીં પોષ. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે જે આકાર છે એ આકાર એક બહુ ગજબનો પોઈન્ટ આવ્યો કે એની મર્યાદા બતાવે છે, એનું પ્રદેશ બતાવે છે, એનું સ્વક્ષેત્ર બતાવે છે, એની સીમા બતાવે છે કે જેમાં રહીને એના ગુણો પ્રણમન કરે છે. એનું સર્વસ્વ એ આકારની અંદર છે, એની બહાર એ નથી જતું. આકાર નાનો મોટો થઈ શકે, આકાર વટઘટ થઈ શકે, પરંતુ એનાથી એની સામર્થ, એની શક્તિ, એના પ્રણમનમાં કોઈ ફરક નથી પડતો. એક એક ખરાબ શરીરનો આકાર બહુ ખરાબ હોય, પરંતુ અંતરમાં સમ્યક દર્શન લઈ શકે. સમજાય છે? એક દેડકો સમ્યક દર્શન લઈ શકે. હવે એનો આકાર, એના આત્માનો આકાર, શરીરનો આકાર, આકાર સાથે કોઈ દુઃખનું સુખનું કારણ નથી. એ તો ખાલી એક મર્યાદા બતાવે છે, એક સીમા બતાવે છે, એક ક્ષેત્ર બતાવે છે. સ્વક્ષેત્ર તારું, તારા આકાર જેટલું તારું સ્વક્ષેત્ર છે, એની બહાર તું જતો નથી એ બતાવે છે. તો એ અદભુત ચર્ચા આપણે પ્રદેશત્વ ગુણની, અગુરુ લઘુત્વ ગુણની, છ સામાન્ય ગુણની આપણે ચર્ચા કરી. આપણે થોડા દિવસથી દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા કરી રહ્યા છે. હવે એ ચર્ચા આપણી પૂરી થઈ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ નવા વિષય સાથે મળશું. હમણાંનો સમય પૂરો થયો. નિજ નિધિ નિજ મે અનંત ઉપકાર કેલીએ જીન વાણી વંદના શત અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો જય. અંબક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય. ધન્યવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.